તારીખ 6/11/1993 શ્રી સમયસર ગાથા 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સરંગ પ્રવચન નંબર 140
શ્રી સમયસર પરમાગમની 144મી ગાથા છે સ્વરૂપ નિશ્ચયનું પ્રકરણ સંક્ષેપમાં નિર્ભ્રાંત દર્શન માંથી આપણે ચાલે છે. છેલ્લી વિષય ચાલ્યો જ્ઞાન લક્ષણ સિવાય બીજા કોઈ ગુણની પર્યાય આનંદની કે દર્શનની પર્યાય પણ લક્ષણ તરીકે આત્માને જુદો ઓળખવામાં ભિન્ન પાડવામાં બીજી કોઈ પર્યાયનો ઉપયોગ નથી, એ જ્ઞાનનો જ ઉપયોગ છે. એટલે જ સમયસાર આદિ પરમાગમોમાં જ્ઞાનને જ મુખ્ય કરીને આત્માનું તત્વ કહ્યું છે. આત્મા તો તત્વ છે પણ જ્ઞાનને મુખ્ય કરીને એને આત્માનું તત્વ તત્વનું તત્વ કહ્યું છે. સ્વરૂપ પ્રાપ્તિની ઊંડી ભાવના અપૂર્વ અંતર જિજ્ઞાસા સહિત આત્મ સ્વરૂપનો નિર્ણય કરવા અર્થે દ્રવ્યશ્રુતનું આલંબન મોક્ષાર્થી જીવ પ્રાય લે છે, તે પણ પાનામાં સૌથી નીચે. તેમાં મુમુક્ષુની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કેવી હોય તે પહેલા પ્રકરણમાં વાત ચાલી ગઈ છે. તે પ્રકારની ખરી ભાવના એટલે શું કે અંદરમાં શુદ્ધ અંતઃકરણ છે એની ભાવનાની વાત છે. જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધતા નથી ત્યાં સુધી આગળની કોઈ વાત સફળ થવાની પરિસ્થિતિ હોતી નથી. તેનું સ્વરૂપ આગળ કહેવાઈ ગયું છે. તે પ્રકારે ખરી ભાવના પૂર્વકની અપૂર્વ અંતર જિજ્ઞાસા તેનું સ્વરૂપ સમજવા યોગ્ય છે એમ કરીને એ જિજ્ઞાસા બેચેની ઉત્પન્ન કરે છે. જ્યાં સુધી સ્વરૂપનો નિશ્ચય ન થાય ત્યાં સુધી ગુરુદેવનું વચનામૃત 190 નંબરનું લીધું છે. મિસપ્રિન્ટ છે, 90 નહીં પણ 190 છે. ઊંઘ ન આવે અને ખાવા પીવા આદિના રોજિંદા નિત્યક્રમમાં ક્યાંય લક્ષ્ય ન રહે, ક્યાંય ધ્યાન ન રહે, ક્યાંય રસ ન આવે એવી પરિસ્થિતિ થાય ત્યારે એ જિજ્ઞાસા યથાર્થ છે અથવા પર્યાપ્ત છે એમ કહી શકાય. એ જિજ્ઞાસાના કાળમાં એવો અજંપો ઊભો થાય કે ક્યાંય ચેન ન પડે, ઊંઘ પણ ઉડી જાય અથવા ઘટી જાય અને અંદરમાં વૃત્તિ છે એ સ્વરૂપની શોધમાં સ્વરૂપની ખોજમાં જ ફેર્યા કરે, ગોઈતા જ કરે, મારું સ્વરૂપ કેવું છે એ જ ગોઈતા કરે. ત્યારે દ્રવ્યશ્રુત ઉપરથી પણ લક્ષ્ય હટીને, દ્રવ્યશ્રુત તો એક બહારની આઉટલાઈન આપી છે એના ઉપરનું પણ લક્ષ્ય હટીને તેનું જે વાચ્ય છે જ્ઞાન લક્ષણમાં જ્ઞાન ઉપયોગમાં જ્ઞાન સ્વભાવ છે એ દ્રવ્યશ્રુત છે, ઉપયોગો લક્ષણમ. પણ હવે એનું વાચ્ય છે ઉપયોગ પોતે અને એમાં લક્ષણ છે, એનું જે વાચ્ય પોતાનું સ્વરૂપ છે તેના ઉપર લક્ષ્ય જાય એવી જિજ્ઞાસુની ભૂમિકામાં પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ મળે તો તે મહદ ભાગ્ય છે. કેમ કે ત્યાં એને ક્યાંય મૂંઝવણ હોય તો એ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી શકે છે અને એ મૂંઝવણ ઉપરનું માર્ગદર્શન પણ એને મળી શકે છે. કારણ કે પાત્રતાવશ પરમ સત્ના દાતાર પ્રત્યે મુમુક્ષુ જીવને અત્યંત બહુમાન અને ભક્તિના પરિણામ થઈ આવે છે અને પૂરી અર્પણતા ઉત્પન્ન થવાથી સર્વાર્પણ બુદ્ધિ થવાથી અન્ય સર્વ વિષયોમાં પરિણામ નિરસપણાને પામે છે. સત્પુરુષ પ્રત્યેની સર્વાર્પણ બુદ્ધિ છે એ પણ પંચેન્દ્રિયના વિષયો પ્રત્યેના રસને ઠંડો પાડી દે છે. આ રીતે આત્મહિતની અભિલાષા પૂર્વક રાગ રસમાં નિરસ થવામાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ અદ્ભુત નિમિત્ત છે. જો બહુમાન અને ભક્તિ ઉત્પન્ન થાય તો તે એક દર્શનમોહ ઘટાડવામાં અને વિભાવ રસ મોળો પાડવામાં અસ્તિનાસ્તિ બે કામ એક અદ્ભુત નિમિત્ત છે અને સુગમ ઉપાય છે. એ પ્રકરણ બીજું આખું પ્રકરણ એના ઉપર તો ચાલી ગયું છે. અને તેથી તે ભૂમિકામાં જ્ઞાનની પણ નિર્મળતા થાય છે અને એ કારણથી જ્ઞાનની નિર્મળતા થાય છે. અને સમ્યક્ત પૂર્વ ભૂમિકામાં જ્ઞાનની આ પ્રકારની નિર્મળતા હોય તો તેમાં સ્વરૂપ અવભાસે અથવા પ્રતિભાસે છે. નિર્મળતા વગર પોતાના જ સ્વરૂપનું અંદર પ્રતિબિંબ આવતો નથી. સ્વરૂપ જ્ઞેય છે અને આત્મા જ્ઞાન દર્પણ છે. જ્ઞાન દર્પણમાં એનું જ્ઞેયનું પ્રતિબિંબ ક્યારે આવે કે દર્પણ ચોખ્ખું હોય ત્યારે. તે સિવાય સ્વરૂપનું ભાવ ભાષણ થઈ શકતો નથી. જ્યાં સુધી એટલી નિર્મળતા દર્શનમોહના અભાવથી અને વિભાવ રસના ઘટવાથી ઉત્પન્ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે સ્વરૂપનું ભાવ ભાષણ ન થાય. અનાદિથી જીવને રાગ અને રાગના વિષયમાં સુખનો અનુભવ છે. તે સુખના વિશ્વાસ સહિત છે અથવા સુખના અભિપ્રાય સહિત છે. આ જીવનો પૂર્વગ્રહ છે. આ ચીજ સારી છે અને આ ચીજ સારી નથી એવો પૂર્વગ્રહ પહેલેથી છે. એટલે ઉદય કાળે રસ આવ્યા વિના રહે નહીં રાગ દ્વેષનો. પરંતુ ઉપરોક્ત ભૂમિકાની નિર્મળતાને લીધે આ વિશ્વાસમાં આ અભિપ્રાયમાં આ નિર્ણયમાં તિરાડ પડે છે. પહેલી દરાર પડે છે કે અહીંયા હું છેતરાઉં છું. જ્યાં જ્યાં મને સારું ખરાબ લાગે છે ત્યાં ત્યાં હું છેતરાઉં છું. અને એ જ્યાં તિરાડ પડે છે ત્યાં એની જે પ્રીતિ રુચિ છે એ રુચિ ઉડી જાય છે. શું જેમ કોઈ માણસ ઉપર વિશ્વાસ હોય એમાં અવિશ્વાસની શંકા ઊભી થાય. હજી અવિશ્વાસ પાકો કર્યો ન હોય પણ હજી શંકા ઊભી થાય ત્યાં એના ઉપરનો પ્રેમ છૂટી જાય. અને અંતરમાં પોતાના પરિણમતા ભાવોનું સૂક્ષ્મ અવલોકનનો અભ્યાસ થતા આ સુખ કલ્પના માત્ર છે. શું આ સુખ છે એ માત્ર કલ્પના છે એમ સમજાવા લાગે છે અથવા એવું ભાસવા લાગે છે. આ રીતે માત્ર વિચારથી નહીં પણ અવલોકનથી સમજવાની પદ્ધતિએ આગળ વધતા મુમુક્ષુને રાગમાં આકુળતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે. જ્યાં સુધી વિકલ્પમાં અને રાગમાં દુઃખ ન લાગે ત્યાં સુધી આત્માર્થીની ભૂમિકામાં યોગ્યતાને મોટું આવરણ છે એમ સમજવા યોગ્ય છે. શું ફરીથી આ એક મહત્વનો મુદ્દો છે. કલકત્તામાં એક નવો પ્રસંગ બની ગયો. રાજકોટના એક 33 વર્ષના યુવાન ભાઈ દીક્ષાર્થી હતા, શ્વેતાંબર મૂર્તિ પૂજક. દશેરા ઉપર એની દીક્ષાનું મુહૂર્ત કાઢવાનું હતું અને કારતક માછરમાં દીક્ષા લેવાની હતી. એમાં મુંબઈમાં આપણા એક મુમુક્ષુ દેવચંદભાઈ ભટકાઈ ગયા. હૈદરાબાદ બાબા દેવચંદભાઈ આવે એની સાથે એક બેન જેની ચર્ચા થઈ એટલે ભડકા. વાત તો જુદી છે. આમ તો થોડો સાધુ સમાગમ અવારનવાર કરેલો પણ એ શ્વેતાંબર સાધુમાં અત્યારે આત્માર્થીતા પણ જોવામાં નથી આવતી. સાધુ પણ તો ક્યાંથી હોય એનો અંદર અંદર તો શંકા પડેલી. આ એક સંસાર છોડીને કંઈક બીજા સંસાર તો માંડવાનો નથી થતો ને. લાગે છે અહીંયા બીજો સંસાર, શું એવું થોડો લાગી ગયેલું. પણ હવે એક વાત એને ધૂને ચડેલી કે જો સંસારમાં રહીશ તો વેપાર ધંધો અને કુટુંબ પરિવાર આડે આત્મકલ્યાણ નહીં થાય. આત્મકલ્યાણ કરવું હોય તો નિવૃત્તિ પૂરી લેવી હોય તો ઘર છોડી દેવું જોઈએ, અને ઘર છોડી દેવું હોય તો સાધુ થવા સિવાય ઉપાય નથી. સંપ્રદાય સિવાય બીજે ક્યાંય વસ્તુ છે એ તો ખબર નથી, એનો ખ્યાલ પણ નથી, શોધ પણ નથી. અને 24 તીર્થંકર ને જિનેન્દ્ર નો માર્ગ ને એ બધી વાત તો સારી જ લાગે કે તમે આ બધું ક્યાંથી સમજ્યા. એને નામ આપ્યું કે ક્યાં જવું મારે, તો અત્યારે કલકત્તા છે. બીજે દિવસે કલકત્તા ની ટિકિટ પકડી નીકળી ગયો વિધાઉટ રિઝર્વેશન, સીધો માણસ કલકત્તા આવ્યો બીજે જ દિવસે. આ તો વિચાર શેના ઉપર થઈ આવ્યો અને શું. એને એક પેલું લેસન આપ્યું કે હું મૂકું હાવ કોરી પાટે છું, મારે પેલું શું કરવું. જુઓ તમારા પરિણામમાં ક્યાંય દુઃખ લાગે છે, તમારા પરિણામને જોઈને કયો, ચાલતા પરિણામને જોઈને કયો કે દુઃખ લાગે છે ક્યાંય. અમુકમાં દુઃખ ને અમુકમાં સુખ એ વાત કલ્પના નહીં છે. જેટલા બી ભાવ ભાવ છે એ દુઃખમય છે, એને જોઈને દુઃખ લાગે છે કે જોતા જ આવડતું નથી. કોઈ દી વિચાર જ કર્યો નથી. એમ કહો કે 10 ઉપવાસ કરવા છે તો અત્યારે કરી દઉં, એમ કહો 10 ઉપવાસના પચખાંડ લેવા છે તો હવે આ મિનિટે તૈયાર છું. બહારનું આટલું ક્રિયાકાંડમાં કોઈ જાતનો વાંધો નથી, પણ અંદરનું પૂછો તો હાવ નવું નવું લાગે છે. અંદર દોષને જોવા, પરિણામને જોવા, એ વાત જ કંઈ બીજી જાતની લાગે છે. થોડા દિવસ રોકાણ આવી કે આ તો કંઈ કેવી રીતે કરવું એ જ સમજાતું નથી. ને પછી સગાવાલા બધા વળગી પડ્યા, ક્યાં કાંજી સ્વામીમાં જાઓ છો તમે, પૂછે તો તમે આપણા શ્વેતાંબરને જ ગ્રહિત મિથ્યાત કહેશો તમે, ને સાધુને તમે પગે નહીં લાગો, સાધુને વર આવશો નહીં. આ બધું તમારે આવું કરવાનું છે? અને અહીંયા કોઈ સમ્યક દ્રષ્ટિ થતા જ નથી, હજારો માણસો છે. એના ઉપર ટોર્ચરિંગ શરૂ થઈ ગયું બધાના સગા સંબંધીઓનું. એમાં અઠવાડિયું રોકાણો ભાઈ મૂંઝાઈ ગયો એમાં, કે હું તો કોઈને ખુલાસા કરીને સ્પષ્ટીકરણ આપી શકું એવું મારી તો શક્તિ નથી. મારા ઉપર તો ચારે બાજુથી હુમલો છે, રાતના 12 વાગ્યા સુધી મને કોઈ હોવા દેતું નથી. આ બાજુ જતા અટકાવે છે, ખ્યાલ એમ લાગે છે કે નહીં આ ખોટું કરે છે, મારા ઉપર દબાણ ખોટું આવે છે. હવે મારે તો આ દબાણમાંથી અહીંથી ભાગી જવું છે. આવશે ભાવનગર આવીશું મહિનો 2 મહિનાનો ટાઈમ લઈને. મુદ્દો શું હતો, જે વાત પિન પોઈન્ટ વાત એ છે, એ નવા હોય કે જૂના હોય, રસ્તો બધાને માટે એક છે. અને તે રસ્તો એક છે કે પોતાના અવલોકનથી પોતાના વિભાવ પરિણામમાં જો દુઃખ ન લાગે ત્યાં સુધી બીજું એક ડગલું જે આગળ વધવાનું છે એ નહીં થાય. પછી જે આત્માર્થની ભૂમિકાનો જે વિકાસ છે એ વિકાસ તો ત્યાર પછીની વાત છે. જે કૃપાળુદેવે 254 માં લીધું કે આ જગતમાં અલ્પ પણ સુખની સુખેચ્છા તે યોગ્યતાને રોકનારું, આત્માર્થીની યોગ્યતાને રોકનારું બાધક કારણ છે એ જે વાત લીધી છે એનો આ બીજી એ સિક્કાની આ બીજી બાજુ છે કે તને કોઈ પણ વિભાવ ભાવમાં દુઃખ લાગે છે, સુખ તો ભ્રાંતિ છે. જો દુઃખ નથી લાગતું તો સુખ લાગે છે, અને સુખ લાગે છે એ તીવ્ર ભ્રાંતિ છે. હજી તો નાસ્તિના સ્થૂળ વિષયમાં પણ તારું જ્ઞાન ઘણું મેલું છે, કે દુઃખ ને દુઃખ રૂપે પણ અનુભવતું નથી. સમજણમાં ભલે એમ કે રાગ માત્ર દુઃખ છે, પણ રાગ નો દુઃખ તો અનુભવ નો વિષય છે, સમજણ નો નહીં, માત્ર સમજણ નો નહીં, અનુભવ પૂર્વક ની સમજણ નો છે. તો એટલે અહીંયા એ વાત આવીને ઉભી રહી છે કે અવલોકન થી સમજવાની પદ્ધતિમાં રાગમાં આકુળતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે. આ એક મહત્વનો મુદ્દો છે. આ સ્ટેજમાં ન આવે ત્યાં સુધી દુઃખથી હટવાની આ જીવની કોઈ પરિસ્થિતિ નથી. અથવા તો દુઃખમાં સુખની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ મોળી પણ પડી નથી. કશાય મંદ થાય ત્યાં એને એમ થાય કે હા મારા પરિણામ સારા થયા લ્યો, અને કશાય તીવ્ર થાય ત્યાં મારા પરિણામ બગડી ગયા એમ કે. પણ આ ભ્રાંતિ તીવ્ર મંદ થાય એનું શું, ભ્રાંતિ મોળી નથી પડતી એનું શું, અને તીવ્ર ભ્રાંતિ નો ભય નથી એનું શું. તીવ્ર કશાય થાય તો ભય લાગે શું, કે મને ગુસ્સો આવી જાય છે, મારા પરિણામમાં આકુલતા વધી જાય છે, સંયોગોને લક્ષે તો પરિણામ બગડી ગયા એમ કે છે ને, તમારા પરિણામ બગડવા માંડે. ચારિત્ર મોહની તીવ્રતામાં એને ખબર પડે છે સ્થૂળ છે એટલે, અને હિસાબ કિતાબ બધો ત્યાં જ કરે છે. જરાક કશાય મન થાય પરિણામ તો સારા થયા, પરિણામ તો અત્યારે ઠીક ચાલે છે, હમણાં ઠીક ચાલે છે પરિણામ, પણ આ ભ્રાંતિનું શું. આ દર્શન મુક્ત એ તીવ્ર મંદ થાય એનો હિસાબ કિતાબ કોઈ કરતા નથી. અહીંથી વાત લેવાની છે. આ સ્વરૂપ નિશ્ચય અધરથી નહીં આવે કઈ. સ્વરૂપ નિશ્ચયનું પ્રકરણ છે ને 144મી ગાથામાં, સ્વરૂપ નિશ્ચય તો આ બધા પ્રોસેસ માંથી આગળ વધ્યા પછીની વાત છે. હા, આ બધા ગઢ વિપર્યાસના ઓળંગ્યા પછી અંદર ભગવાન બિરાજે છે, પછી દર્શન થાય એવું છે, એ પહેલા થાય એવું નથી. આકુલતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે. રાગ સ્વયં દુઃખરૂપ હોવા છતાં પૂર્વગ્રહ અને ભ્રમણાથી તેમાં સુખ લાગતું હતું, તેમાં ભૂમિકાની નિર્મળતા થતાં મૂળમાંથી ફેર પડવાનો શરૂ થાય છે. જ્યારે દુઃખ લાગે ત્યારે સમજવું કે હવે મૂળમાંથી ફેર પડ્યો. જે જ્ઞાનને રાગમાં દુઃખ હોવા છતાં દુઃખ ન લાગે તે જ્ઞાન ભલે અનેક શાસ્ત્રોના ભણતર વાળું હોય તો પણ રાગ રસની તીવ્રતાને લઈને વિપરીત છે અને મલિન છે. તે જ્ઞાન કેવું છે, વિપરીત છે અને મેલું છે, ગંદું છે. એ મલિનતાને લઈને એને કઈ રાગનું દુઃખ નથી લાગતું, તો સ્વભાવનું સુખ લાગવાનો તો પ્રશ્ન બહુ દૂર છે. ગમે એટલો અભ્યાસ ન હોય એ બધો નકામો છે એમ કે છે. શું એ બધું ખાલી માથે બોજો ઉપાડવાનો છે. શું એ પુસ્તકનું પોટલું માથે મૂક્યું હોય એના જેવું છે એ તો. તેથી દુઃખના સ્થૂળ પરિણામને પણ જેમ છે તેમ જાણવા સમર્થ નથી એવું જે જ્ઞાન, તો તે જ્ઞાનમાં સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ કેમ પ્રતિભાસે, એટલું સામર્થ્ય પણ એમાં ક્યાંથી હોય, અથવા યોગ્યતા પણ ક્યાંથી હોય, એટલે ન જ ભાસે. જેમ જે ચાળણીમાંથી ઝીણી રીત ન ચાળી શકાય તે ચાળણીમાંથી મોટા કાંકરા ચાળવાનો તો પ્રશ્ન જ રહેતો નથી, અથવા જે આંખ મોટા અક્ષર ન વાંચી શકે એ આંખ ઝીણા અક્ષર ક્યાંથી વાંચી શકે એમ કેમ છે. ઉપરોક્ત પ્રકારે અપૂર્વ અંતર જિજ્ઞાસાને વશ રાગ રસ ફિક્કો પડતા જિજ્ઞાસુ જીવ જ્યારે અંતર વિચારની ભૂમિકામાં જ્ઞાનની પ્રધાનતામાં અથવા જ્ઞાનના આધારે, માત્ર જ્ઞાનના આધારે, ભિન્ન જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરે છે, ત્યારે જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવનો પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી નિશ્ચય કરે છે. ત્યારે જ્ઞાન પોતે પોતાના પરિપૂર્ણ સ્વભાવનો પ્રગટ વર્તમાન અંશ દ્વારા નિજ અવલોકનથી એટલે અનુભવ અંશથી નિશ્ચય કરે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનોમાં આ નિર્ણયની વિધિનો પ્રકાર સુંદર રીતે, અતિ સુંદર રીતે નીચે પ્રમાણે વ્યક્ત થયો છે. એક 22 નંબરનું વચનામૃત છે પરમાગમ સારણ. જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે, જો અહીંયા ગુણ સાથે લીધો, કેમ કે પર્યાયમાં સ્વભાવ જોયો, જાણન પર્યાયમાં જાણન શક્તિને જોઈ, ઉપયોગમાં શક્તિ, ઉપયોગ દ્વારમાં શક્તિનું દર્શન કર્યું. એ લક્ષણ વડે આત્માને જાણી શકાય છે, ત્યાં લક્ષણ લક્ષ્ય અભેદ છે. એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. જો ચોખ્ખું કર્યું છે, આ એક જ ઉપાય છે અને બીજો ઉપાય નથી. અનેકાંત કર્યું છે, હા આ જ રસ્તો, બીજો રીત જ નથી બીજી, એમ કે છે. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં બીજા અનંત ગુણોની અનંત પર્યાય છે, અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં બીજા અનંત ગુણ પણ આત્માના છે. અને એ રીતે આખો આત્મા છે, અખંડ આત્મા છે, એમ આત્માનો નિશ્ચય કરવો જોઈએ. ઉપરોક્ત વચનામૃતમાં એના ઉપર થોડું વિવેચન છે ટૂંકામાં. ઉપરોક્ત વચનામૃતમાં જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી, એ જે ઉત્તરણ ચિહ્ન લીધું છે એ વચન છે, હે દીપચંદજીનો અનુભવ પ્રકાશનું છે. જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી તેવી વિધિનું નિરૂપણ છે. સ્વરૂપ શક્તિ તે લક્ષ્યરૂપ આત્મા છે અને તેનું લક્ષણ જ્ઞાન છે. આમ ખાસ પ્રકારે આત્માનો નિશ્ચય કરવાની વિધિ છે. તે ઉપરોક્ત વચનામૃતના અનુસાર પોતાનામાં અવલોકન કરવા યોગ્ય છે. શું? ઉપરોક્ત વિધિ અનુસાર ગુરુદેવનું જે વચનામૃત છે તે વિચારવા યોગ્ય નથી, પણ અવલોકન કરવા યોગ્ય છે. હવે એનો થોડો વિસ્તાર કર્યો છે, એ કેવી રીતે કરવું. આ 56માં પણ આ નિશ્ચયની વિધિનો વિષય આ પેરેગ્રાફમાં આવ્યો છે. સ્વરૂપ નિશ્ચય કેવી રીતે કરવો, અથવા જે સ્વરૂપ નિશ્ચય જે જીવને થાય છે, બીજું સંકેત એ સહજપણે કઈ રીતે થાય છે, એમાં પ્રયોગ પદ્ધતિ શું છે, એનો ચિતાર આ પેરેગ્રાફમાં 56 પાને લીધો છે. જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં રાગ અને પરજ્ઞેયનું પ્રતિબિંબ પડે છે. બરાબર, જે જાણવાની પર્યાય છે એમાં રાગનું, રાગના વિષયભૂત પદાર્થોનું પ્રતિબિંબ આવે છે. જ્ઞાન જ્ઞાન રહે છે, જ્ઞેય જ્ઞેય રહે છે. ત્યારે પણ જ્ઞાન જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જેવું ને તેવું છે. શું? એ વખતે જ્ઞાન વિશેષને ગૌણ કરવામાં આવે તો જ્ઞાન છે સામાન્ય જ્ઞાન, પણ એ તો સામાન્ય જ્ઞાન જ રહ્યું છે. જ્ઞાન મટીને જ્ઞેય થયું નથી. જ્ઞેયાકારે જ્ઞાન થયું તે જ્ઞાન વિશેષ થયું, અને ત્યાં ને ત્યાં જ્ઞાન સામાન્ય તો જ્ઞાન સામાન્ય જ રહ્યું છે. એ તો જ્ઞાન જ રહ્યું છે, જ્ઞાન વિશેષ પણ જ્ઞાન જ છે, પણ એમાં અનેક આકારો છે એવું સ્વરૂપ નથી. એવું સ્વરૂપ નથી. સ્વરૂપ તો જ્ઞાન માત્ર છે, એટલે જેવું સામાન્ય જ્ઞાન છે એવું છે, એટલે વિશેષને ગૌણ કરવું. હા, અર્થાત જાણન પર્યાયમાં, જાણન પર્યાય રૂપ તે જ્ઞાનમાં રાગાદીનું પ્રતિબિંબ ઉઠતા, રાગાદી અને જ્ઞેયનું પ્રતિબિંબ ઉઠતા જ્ઞાન રાગ રૂપે થતું નથી. જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે છે. જ્ઞાન રૂપે જ રહે છે. પણ આમાં શું છે, જરા સૂક્ષ્મ મુદ્દો, કે અનાદિથી જીવ જ્ઞાન વિશેષના આવિર્ભાવમાં ઊભો છે, એટલે રાગ અને રાગના વિષયનું અવલંબન લેવાઈ જાય છે. શું થાય છે, આ જે જ્ઞાન વિશેષ છે એ લપસણી જગ્યા છે. જો ઠીક, ત્યાંથી જીવ લપસે છે બરોબર, અને રાગ અને રાગના વિષયમાં આવી જાય છે
અને ચૂકાઈ જાય છે સામાન્ય
જ્ઞાન, અને જ્ઞાન ચૂકાઈ જાય, આખે આખું જ્ઞાન ચૂકાઈ જાય છે. શું? આખે આખું જ્ઞાન જ ચૂકાઈ જાય છે. એટલે જ્ઞાન વિશેષ અને વિશેષ જ્ઞાન નો જ પરિચય છે. સામાન્ય જ્ઞાન છે એ તો હજી વિચારનો વિષય થવો મુશ્કેલ છે, તો પછી હજી અવલોકનનો વિષય થાય તો વળી આગળનો વિષય છે. હજી તો વિચારના વિષયમાં જે તકલીફ પડે એવું છે. પંદરમી ગાથામાં તો ચોખ્ખી વાત છે. સારું છે કે શાસ્ત્રમાં આવી ગયું છે પ્રસિદ્ધ પણે, નહીતર માને નહીં કોઈ. શાસ્ત્ર આધાર વિના જેમને માનવું કઠણ પડે એવી વાત છે. છે ને પ્રવચન રત્નાકર માં 62 માં પાને આ વાત છે. પ્રવચન રત્નાકર ભાગ પહેલો 62 માં પાને આ વાત છે. આખો પેરેગ્રાફ જ આના ઉપર છે. બહુ સરસ છે વિષય. મુંબઈમાં થોડી ચર્ચા ચાલી હતી, પછી પ્રવચન રત્નાકર કાઢીને જોયું હતું. શું 62 માં પાને આ વાત છે? પેલો જ ભાગ છે ને, 15મી ગાથા એટલે તો પેલો જ ભાગ. 38 ગાથા સુધી પેલો ભાગ છે, પછી બીજા ભાગમાં પ્રવચનો ગયા છે. રાગ તો એનું, રાગ નું પ્રતિબિંબ પડ્યું. જ્ઞાન તો દર્પણ જેવું છે, રાગ ને પણ જાણે છે, રાગ નો વિષય પદાર્થ છે એને પણ જાણે છે, છતાં જ્ઞાન અવિકારી રહે છે એમ કેવું છે. રાગ વિકાર છે, રાગ નો વિષય છે એ પણ વિકાર નું નિમિત્ત છે. શું છે? રાગ પોતે વિકાર છે, રાગ નો વિષય છે એ પણ વિકાર નું નિમિત્ત છે. બે નું પ્રતિબિંબ પડે છે જ્ઞાન માં, છતાં જ્ઞાન અવિકારી રહે છે. અને જ્ઞાન છે તે આત્મા છે એમ લેવું છે. આત્મા એટલે હું, આત્મા એટલે શું? આત્મા એટલે હું, આમ લેવું છે. આ છૂટવાનો ઉપાય આ છે. કેમ કે જ્ઞાનમાં તો જ્ઞેય જણાયા વિના નહીં રહે, જ્ઞાનમાં રાગ પણ જણાયા વિના નહીં રહે. કેમ કે અંદર આત્માની જ એક પર્યાય થાય છે ચારિત્ર ગુણ, એટલે જાણ્યા વગર નહીં રહે. પરજ્ઞેય પણ જણાયા વિના નહીં રહે. પાંચ ઇન્દ્રિયદાર મારફત જે ઉપયોગ પ્રવર્તે છે એમાં પણ પરજ્ઞેય જણાયા વિના નહીં રહે. અને જો જીવ પોતે સાવધાન ન થાય જ્ઞાનમાં, જ્ઞાન તે હું એમ સાવધાન ન થાય, તો એ લપસીને એમાં ગયા વગર રહે નહીં. રાગમાં હું પણ થાય, રાગના વિષયમાં પણ સારું ખરાબ થવાનું છે. આ મને ગમે છે, આ નથી ગમતું, એ થયા વગર રહે જ નહીં. આ સાયન્ટિફિક છે એકદમ. આ તો બીજી ગાથા ઉપર નું પ્રવચન છે, તો બીજા ભાગમાં આવજે, તો બીજા ભાગમાં આવજે. અગિયાર કળશ બરાબર છે. 15મી ગાથા, 15મી ગાથા તો છે આમાં, પેલા ભાગમાં છે. 262 આનો લ્યો, એટલું 62 નહીં, 262 માનો છે. ફરવાજી ભાઈ મળી ગયું, 262 માનો છે બરાબર. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આ શાસ્ત્ર વચન છે, આ સમયસારનું મૂળ વચન છે. હવે એના ઉપર ગુરુદેવ પ્રવચન કરે છે. જુઓ, રાગ મિશ્રિત જ્ઞેયાકાર જ્ઞાન જે પૂર્વે હતું એની રુચિ છોડી દઈને, શું લીધું? જે જ્ઞેયાકાર જ્ઞાન હતું પર્યાય બુદ્ધિ છોડીને અને જ્ઞાયકની રુચિનું પરિણમન કરીને સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવો નથી. જ્ઞાન સામાન્યનો પર્યાયમાં અનુભવ કરવો, એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કહેવામાં આવે છે. આ પર્યાયની વાત છે, અહીંયા ત્રિકાળીની વાત ન લીધી, પણ આ પર્યાયની વાત છે. ચોખ્ખું કર્યું છે, નહીત્ર અહીંયા કોઈ શું લે છે? ગુરુદેવના શબ્દ એવા છે કે જ્ઞાયકની રુચિનું પરિણમન કરીને સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવો, તો સામાન્ય જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન એમ લઈ લે. શું તો કે નહીં, આ પર્યાયની વાત છે, આ પર્યાયની વાત છે. જ્ઞાનની પર્યાયમાં એકલા જ્ઞાન 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 જ્ઞાનનું વેદન થવું, આ સામાન્ય જ્ઞાનમાં વેદન છે. શું? જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન 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 જ્ઞાનમાં જ્ઞાન વેદન છે જે સામાન્ય જ્ઞાનમાં. એ વેદન થવું અને શુભાશુભ નિરાકાર જ્ઞાન નું ઢંકાઈ જવું, તેને સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ થવો અને વિશેષ નિરાકાર જ્ઞાન નો તિરોભાવ થવો એમ કહેવામાં આવે છે. છે ચોખ્ખી વાત? નગ 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 ન પર્યાય એમ કેમ બોલતા હતા પ્રવચનમાં? નગ 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 ન એ જે સામાન્ય જ્ઞાન છે એમાં જ્ઞાન વેદન છે. શું એનો આવિર્ભાવ થયો? એનું વેદન થવું એ સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ છે. જ્ઞાન સામાન્ય નું વેદન થવું તે સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ છે અને તે જ વિશેષ જ્ઞાકાર જ્ઞાન નો તિરોભાવ છે. એવી રીતે જ્ઞાકાર જ્ઞાન ની રુચિ થતા એમાં એકાકાર થાય તે જ્ઞાન વિશેષ નો આવિર્ભાવ છે અને ત્યાં જ્ઞાન સામાન્ય નો વિજ્ઞાન વેદન નો તિરોભાવ છે. આમ છે. અને એ પ્રમાણે જ્ઞાન માત્ર નો અનુભવ કરવામાં આવતા જ્ઞાન આનંદ સહિત પર્યાયમાં અનુભવમાં આવે છે. આ ચમત્કાર થયો ત્યાં. જો એમ અનુભવ કરે તો એકલા જ્ઞાન નો અનુભવ ન થાય, આરે આનંદ નો અનુભવ આવ્યા વિના નહીં રહે. અહીં સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ એટલે ત્રિકાળી ભાવ નો આવિર્ભાવ એમ એમ વાત નથી. લ્યો વળિયા ચોખ્ખો કર્યો પાછો. પર્યાય ની વાત છે એમ કહીને પાછું ત્રિકાળી નથી એમ કીધું છે. સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ એટલે ત્રિકાળી ભાવ નો આવિર્ભાવ એમ નથી એમ વાત નથી. સામાન્ય જ્ઞાન એટલે શુભાશુભ નિરાકાર રહીત એકલા જ્ઞાન નું પર્યાયમાં પ્રગટપણું, એકલા જ્ઞાન 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 નો અનુભવ એ સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ છે. નિરાકાર સિવાયનું એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. શું ચોખ્ખું કર્યું? નિરાકાર સિવાયનું એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. એનો વિષય ત્રિકાળી છે. એક ના એ વિષયી છે અને એનો વિષય ત્રિકાળી છે અને બે સદ્રશ છે એટલે એકાકાર અનુભવ થાય છે. દ્રવ પર્યાય નો ભેદ રહેતો નથી. બહુ ચોખ્ખું છે આ પેરેગ્રાફમાં. બહુ ચોખ્ખું આવ્યું છે. શું ત્રાયાજી ભી વાત કરે છે ઘણા? સામાન્ય જ્ઞાન ની વાત છે જ નહીં તો ત્રિકાળી ની વાત છે. ભાઈ ત્રિકાળી ની વાત ક્યાંથી હોય? પણ સવાલ જ નથી. વિધિ નો વિષય ચાલે છે આ. વિધિ ના વિષયમાં પર્યાય હોય કે વિધિ ના વિષયમાં ત્રિકાળી હોય પેલા એ તો નક્કી કરો કે વિષય કયો છે. શું આશ્રય નો વિષય હોય તો ત્રિકાળી છે, પણ વિધિ નો વિષય છે એ ત્રિકાળી નથી તો પર્યાય છે. તો ચર્ચા પર્યાય ની ચાલે છે ભાઈ. આ તો અધ્યાત્મ ની કથની છે. એક એક શબ્દ માં ગંભીરતા ભરી છે. સમયસાર અને તેમાં 15મી ગાથા. કુંકુંડાચાર્ય ની વાણી સમજવા માટે પણ ખૂબ પાત્રતા જોઈએ. જો આ પાત્રતા લઈ આવ્યા ગુરુદેવ વચ્ચે, આ સમજવા માટે પાત્રતા જોઈએ. નીકળો ક્ષોભ સંજ્ઞાન આડું આવે બધે. શું પેલા જ ભાગમાં છે? જ્ઞાન રાગ રૂપે થતું નથી, અર્થાત તે જ્ઞેયો જ્ઞાનમાં વિકાર ઉપજાવતા નથી. જ્ઞાનમાં જ્ઞેય જણાય માટે જ્ઞાનમાં વિકાર ઉપજે એ જ્ઞાનનું સ્વરૂપ નથી. તેવું જ જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકશાય સ્વરૂપ છે. અનેક જ્ઞેયો અનેક વિભાવો જ્ઞાનમાં જણાય તો પણ જ્ઞાન જ્ઞાનપણે અવિકાર રહે એવું જ્ઞાનનું સ્વરૂપ છે. એવો જ્ઞાનનો સ્વભાવ છે. જરા અંદર અવલોકીને નક્કી કરવાનું છે. શું એવા પોતાના જ્ઞાનને અવલોકન કરીને નક્કી કરવાનું છે. તે માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ, તે માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ તે આત્મ સ્વરૂપ છે. આવો સ્વભાવ તે આત્મ સ્વરૂપ છે. અધ્યાત્મમાં દ્રવગુણ પર્યાયના ભેદની અપેક્ષા નથી. શું પછી આ સામાન્ય જ્ઞાન પર્યાય છે અને ત્રિકાળી દ્રવ તે દ્રવ છે અને એ બધા આગમના વિષયો છે. અધ્યાત્મમાં એ વાતની અપેક્ષા નથી. એ વાતની અપેક્ષા તો નથી પણ એની ઉપેક્ષા છે એમ છે. અભેદમાં ભેદની ઉપેક્ષા છે. જ્યાં સુધી ભેદ ની ઉપેક્ષા ન થાય ત્યાં સુધી અભેદ અપેક્ષિત રીતે સારી રીતે માલુમ પડે નહીં. આમ પરિસ્થિતિ છે. આ રીતે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકન થી નિશ્ચય કરે. શું કેવી રીતે લીધું કે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકન થી નિશ્ચય કરે. વિચારીને નિશ્ચય કરે એમ નહી, આ રીતે અવલોકન થી નિશ્ચય કરે. ત્યારે જ્ઞાન ની જ્ઞેય થી ભિન્નતા અને નિરપેક્ષતા અવલોકન થી એટલે અનુભવ થી સમજાય છે. અહીંયા અવલોકન થી એટલે અનુભવ થી સમજાય છે. આ ભેદ જ્ઞાન સાચું, અહીંયા ભેદ જ્ઞાન ખરેખર થયું. અને એ સમજાય છે કે શું સમજાય છે, એમ સમજાય છે કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે. આ આધાર આદેશ સંબંધ લીધો 181-82-83 વાળો, કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે. જ્ઞાન એટલું સામર્થવંત છે કે જ્ઞાન ને જ્ઞેયનો આધાર પણ નથી, નિરાલંબ નિરપેક્ષ છે. સાથે સાથે પોતાના અનંત સામર્થનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ પણ આવે છે. જ્ઞાન જ્ઞાનના આધારે છે એવું પોતાનું અનંત સામર્થ કોઈના આધારની મને જરૂર નથી, અને મારું જ્ઞાન કશાય રહિત એટલે આકુલતા રહિત, આકુલતા રહિત એટલે દુઃખ રહિત, દુઃખ રહિત એટલે સુખ સહિત આનંદ સહિત, એમ સ્પષ્ટ પ્રતિભાસમાં આવે છે. આ પ્રતિભાસ છે તે સ્વભાવનું અવભાષણ છે અથવા બીજું સંકેત છે. આને બીજું સંકેત અથવા સંકેતનું અનન્ય કારણ કહેવામાં આવે છે. જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી, હવે અહીંયા જ્ઞાન વેદન લીધું સામાન્ય જ્ઞાન છોડીને, સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાનનું વેદન છે એના અવલોકનમાં પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મ સ્વભાવ, પ્રગટ થવા યોગ્ય એવો આત્માનો સ્વભાવ ભાષ્યમાન થાય છે એટલે એને લાગવા લાગે છે કે હું આવો છું, એમ લાગવાનું શરૂ થાય છે. કે જેના ભાષ્યમાન થવાથી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ની પર્યાયો મર્યાદામાં આવે છે. આ 144 ગાથાનો વિષય અનુસંધાન પામે છે. મર્યાદામાં આવે છે એટલે શું કે તે તે વૃત્તિઓ સ્વરૂપ સન્મુખ થાય છે. મતિ જ્ઞાન ની વૃત્તિઓ અને શ્રુત જ્ઞાન ની વૃત્તિઓ સ્વરૂપ સન્મુખ, જે મન સન્મુખ થઈને વિકલ્પ કરતી તે એ સ્વરૂપ સન્મુખ થાય છે, એનું નામ મર્યાદામાં આવે. ત્યારે તે જીવને યથાર્થપણે નિશ્ચયનો પક્ષ બંધાય છે, અર્થાત નિશ્ચયનો લક્ષ થાય છે, અર્થાત સ્વરૂપની ઓળખાણ થાય છે. આ અસ્તિત્વ ગ્રહણ સિવાય છે. આ તો હજી પક્ષમાં આવ્યો, અનુભવમાં તો પક્ષાંતિકરણ થવાની વાત છે હજી. આ તો હજી પક્ષ બદલ્યો અહીંયા હજી પહેલો વહેલો યથાર્થપણે. હા બરાબર, અંશે રાગનો અભાવ કરીને અથવા રાગ થી ખસીને એ લીધું કે નહીં ગુરુદેવના 144 પ્રવચનમાં. આ સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના પરમાગમ સાર 314 નંબરના વચનામૃતના ઉદ્ગારો ઉલ્લેખ કરવા યોગ્ય છે. કે એકવાર પ્રસન્નચિત્તથી ચૈતન્ય સ્વભાવ જેને લક્ષ્યગત થયો, પ્રસન્નચિત્ત લીધું શું કરવા, યાર પુરુષાર્થનો ઉછાળો છે, સ્વકાર્ય કરવા માટેનો ઉમંગ આવ્યો છે, એને ઉત્સાહ આવ્યો છે, વિર્યોલ્લાસ છે, એને અહીંયા પ્રસન્નચિત્ત કહે છે. મારું કામ મારે કરી લેવું છે, અત્યારે જ કરી લેવું છે, અભી અભી એવા જોરમાં આવ્યો છે. શું એ પ્રસન્ન ચિત્ત થી જેને ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો એટલે એ જીવ નિર્વાણનો પાત્ર છે. ગુરુદેવ એમ કીધું સમ્યક દર્શનનો પાત્ર છે, ન કીધું નિર્વાણનો પાત્ર છે એમ કીધું. સીધું મોક્ષના એનો ધ્યેય સાથે અનુસંધાન લઈ લે છે. શું એ જીવ નિર્વાણનો જ પાત્ર છે? નિશ્ચયનો પક્ષ બંધાણો તે પુરુષને ભલે હજુ પ્રત્યક્ષ અનુભવ નથી, આ પક્ષ બંધાણો ત્યાં હજી તો હજી પૂર્વ ભૂમિકામાં છે, હજી તો બીજા સંકેતમાં છે, ત્રીજા સંકેતમાં નથી આવ્યો, શું અનુભવ નથી, તો પણ એનું જોર ચૈતન્ય સ્વભાવ તરફ વળી રહ્યો છે. પછી તો બંબો ફાટ્યો, જેવું લક્ષ્ય થયું કે પુરુષાર્થનું જોર ચૈતન્ય સ્વભાવ તરફ વળી જાય છે, વળી રહ્યું છે એ સહજતા બતાવે છે. શું પુરુષાર્થ કરી રહ્યો છે એમ ન કીધું, જોર વળી રહ્યું છે એટલે સહજ સહજ છે એમ. શું આજ સ્વભાવ છે, આજ સ્વભાવ છે એમ સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી તે અનુભવ અવશ્ય કરીને કેવળ જ્ઞાન લેવાનો જ છે, સમ્યક દર્શન લેવાનો છે એમ નથી કહેતા ગુરુદેવ, કેવળ જ્ઞાન લેવાનો છે. આ જીવ એનું જોર છે એમાં શું જોવે છે ગુરુદેવ? સમ્યક સન્મુખતાના લક્ષમાં આવેલા જીવના પરિણામમાં એ કેવળ જ્ઞાનને જોવે છે, આ કેવળ જ્ઞાન લેશે, હવે આ જીવ કેવળ જ્ઞાન લેશે. એટલી ચર્ચા એ વિષય ઉપર લીધી છે, પછી એના ઉપર વિશેષ ચર્ચા કરી છે. શું નિર્વાણનો જ પાત્ર છે, સમ્યક દર્શનનો પાત્ર છે, પછી સમ્યક તો પામશે એ કહેવાની જરૂર નથી રહેતી. એમ આ સિવાય બીજા પ્રકારે કોઈ સમ્યક દર્શનની દિશામાં આગળ વધે એમ પણ બનતો નથી. એટલે કે શાસ્ત્ર વાંચી વાંચીને બધા દ્રવગુણ પર્યાયના ભેદોને બધું જાણી લે અને એ રીતે નિર્ણય કરે તો એમાં સ્વભાવ સ્વરૂપ સન્મુક્તા થતી નથી, એ રીતે કોઈ સ્વરૂપ સન્મુક્તા થવાનો પ્રકાર નથી, એટલે એ વિપર્યાસમાં ન રહેવું એમ કહેવું છે અહીંયા. શું કેમ કે પરલક્ષી ધારણા જ્ઞાનના નિર્ણયમાં સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ ઉત્પન્ન થતો જ નથી, થઈ શકતો જ નથી. આમ તો શું છે કે આવો નિર્ણય છે એ પુરુષાર્થનો પ્રયોજક છે, આવો નિર્ણય છે એ સ્વરૂપના સ્વરૂપ સન્મુખના પુરુષાર્થનો પ્રયોજક છે અને એ પુરુષાર્થ એ અનુભવનો પ્રયોજક છે એમ છે. એટલા માટે એને ત્રીજું સંકેત, બીજા સંકેતમાંથી ત્રીજું સંકેત અવશ્ય અલ્પકાળમાં થઈ જાય છે. શાસ્ત્ર જ્ઞાન ભલે ચોખ્ખું હોય તો પણ ત્યાં સહજ પુરુષાર્થ ઉત્પન્ન થઈ શકતો નથી અને એ સહજ પુરુષાર્થ નથી ઉત્પન્ન થતો એની સમસ્યા રહી જાય છે. પછી શું કરે, રસ્તો ન મળે એટલે વારંવાર પોતે જે ધારણા કરી છે એ જ શાસ્ત્રો વાંચવાના, ફરી ફરીને એ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવાનો એને વિચાર દ્રઢતા કરવા માટે આવે છે અને ભ્રમથી માને છે કે આમ કરતા કરતા કોક દી લાભ શિવ જે આ નવો ભ્રમ થયો, ગ્રહિત મિથ્યા ત્યાંથી પાછું શરૂ, અગ્રહિતમાંથી જો સંકેતમાં ન આવે તો પાછો ગ્રહિતમાં ચાલ્યો જાય, કેમ કે વિધિની ભૂલ કરે છે. એ વિષય ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું એક બીજું વચનામૃત છે કે ભાવ ભાષણ થવું જ જોઈએ. શું ભાવ ભાષણ ન થાય તો દર્શન મો ઘટે ને, એ 236 નંબરનું વચનામૃત છે. પેલું 314મું હતું, 58 માપાને એનો આધાર લીધો છે. 236 નંબરના વચનામૃતમાં કે જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય પણ વધતું જાય. સામર્થ્ય કયો, શક્તિ કયો, નિર્મળતા કયો કે યોગ્યતા કયો, આ બધું વધતું જાય છે, સામર્થ્યમાં બધું આવી ગયું અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય દ્વારા મોહ એટલે દર્શન મોહ અહીંયા શિથિલ થતો જાય છે, એટલો શિથિલ થાય કે ઉપશમને યોગ્ય થઈ જાય છે, ત્યારે ઉપશમ સમ્યક દર્શન પ્રગટ થાય. ઉપરોક્ત વચનામૃતમાં પણ એ જ વાત સ્પષ્ટ છે કે ભાવભાષણ છે થતાં સ્વરૂપ ગ્રહણનું સામર્થ્ય વધે છે, જ્ઞાનનું સ્વરૂપને ગ્રહણ કરવાનું સામર્થ્ય વધે છે અને એ વૃદ્ધિગત થતું જાય છે. એક બાજુથી સ્વરૂપને ગ્રહવાની શક્તિવાળું થાય છે તો બીજી બાજુથી દર્શન મોહનો ને શિથિલ થવા માટે કાર્યગત થાય છે. આમ અસ્થિ નાસ્તિ બે બાજુનું કાર્ય ચાલુ થઈ જાય છે. આમ યથાર્થ પ્રકારે દર્શન મોહ ગળવા લાગે છે, ગળી જાય છે. જેમ કોઈ શરીર ક્રશ થાય મરતા પહેલા, એમાં દર્શન મોહ મરતા પહેલા ક્રશ થઈ જાય છે, ગળી જાય છે. મિથ્યાત્વનો રસ અહીં ઘટી જાય છે અને અંતે મિથ્યાત્વનો અભાવ થાય તેવી સ્થિતિ આવે છે. તેથી આવો જીવ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. શ્રીમદ રાજચંદ્રજી એ પણ પોતાની મૌલિક શૈલીમાં આ વાત કરી છે, ગુરુદેવે કરી છે અને કૃપાળુદેવે પણ કર્યું છે. એ વ્યાખ્યાન સાર ભાગ 1 ના 220 નંબરમાં છે, જ્ઞાનામૃતમાં એ 84 પેજ ઉપર આપણે આનો આધાર લીધેલો છે. આજ સુધી અસ્તિત્વ ભાષ્યું નથી એટલે ભાવ ભાષણ થયું નથી. જ્ઞાન સ્વભાવે આત્મા છે, હું એની હૈયાતી ભાષી નથી એટલે અસ્તિત્વ ભાષ્યું નથી, એનું સામર્થ્ય પણ ભાષ્યું નથી. જો અસ્તિત્વ ભાષે તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અસ્તિત્વ ભાષવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, અસ્તિત્વ ભાષા પહેલા કોઈને સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે, અસ્તિત્વ છે એ સમ્યક્ત્વનું અંગ છે. કારણ ન કીધું અહીંયા, જુઓ ભાષા જુઓ એમની શું બોલા, પણ બીજું સંકેત કીધું છે ને, એટલે એને કારણ ન કીધું, વ્યવહાર કારણ છે એવું ન કીધું, દૂર ન બતાવ્યું, એ તો અંગભૂત છે એમ કે છે. સંકેત નું અંગ આયા છે, ઉભું થયું અંગ શરૂ થઈ ગયું સંકેત એમ કે છે. શું એ ગુરુદેવ શ્રી કહેતા, 144 ગાથાનું પ્રવચન એક વખત શરૂ થવાનું હતું અને ચાલુ દિવસોમાં ત્યાં જવાનું થયું. ગુરુદેવ કીધું, આ તો રવિવાર નથી, ક્યાંથી આવ્યા? 144 ગાથા ચાલવાની હતી, તમને ખબર હતી કે બધું પૂછે પાછા, એમ કોઈને કહી રાખ્યું હોય ને કે આ ગાથા ચાલુ થાય એટલે આગલે દિવસે ખબર મળે એવી રીતે, એટલે કેટલી કેટલી દરકાર કરી છે એ બધું તપાસી લઈએ, આવ્યા ક્યાંથી. ઠીક ઠીક કે પછી ગાથા ચાલી, એમાં એમ કહ્યું હતું કે આ સમ્યક સન્મુખ જીવ જે પરિણમી રહ્યો છે એ એક ન્યાય સમ્યક દ્રષ્ટિ જેવો છે. કેમ કે સમ્યક દ્રષ્ટિને સ્વવિકલ્પ દશામાં ભેદ જ્ઞાન ચાલે છે અને એના ફળમાં એ નિર્વિકલ્પ અનુભવમાં આવે છે. આ સમ્યક સન્મુખ જીવને પણ ભેદ જ્ઞાન પ્રવર્તે છે અને એના ફળમાં એ નિર્વિકલ્પ અનુભવમાં આવવાનો છે. માટે એક ન્યાય એની પરિણમવાની વિધિ સમ્યક દ્રષ્ટિ જેવી જ છે. અને જો કારણ જેવું કાર્ય જેવું કારણ ન હોય તો કારણ માંથી કાર્ય પ્રગટે નહીં, એ તો સીધી સમજાય એવી વાત છે. માટે અહીંયા અંગ કહ્યું છે એને, શું કહ્યું? અસ્તિત્વ ભાસવું, અસ્તિત્વ એટલે અસ્તિત્વ ભાસવું એ સમ્યક્ત્વનું અંગ છે. ભાષા ટૂંકી કરી છે, અસ્તિત્વ એટલે અસ્તિત્વ ભાસવું. અસ્તિત્વ જો એક વખત ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, પછી અસ્તિત્વ નો લક્ષ જાતું નથી. નજરાય છે એટલે લક્ષ માંથી ખસતું નથી અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આધ્યાત્મની ભાષા, અસ્તિત્વ ભાસવાથી નજરાયાથી લક્ષ ખસતું નથી એમ ન કહ્યું. શું અહીંયા લક્ષ ને આત્મા કહી દીધો, આત્મા ત્યાંથી ખસતો નથી, એ જ એનો આત્મા છે. જેમ કોઈ માની માણસ ને માન એનો આત્મા થઈ જાય કે જો એનું માન ગવાય તો આપઘાત કરે, મોટો શેઠિયો હોય, ઘણી વૈભવ હોય, એમાં દીકરાનો દીકરો એનો ત્રીજી પેઢી એનું અપમાન કરે તો અગાસીમાંથી પડતું મૂકે, હે મારું અપમાન કર્યું, છોકરો મારા છોકરાએ કોઈ દી અપમાન કર્યું નથી, છોકરાના છોકરાએ અપમાન કર્યું, મારે જીવવું નથી હવે. ઠીક, કેમ કે માન એ જ એનો આત્મા છે ત્યાં, એમાં અહીંયા લક્ષને આત્મા કીધો છે. જુઓ વિચારવા જેવો વિષય છે જરા. નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. શું અને જો આગળ વધે, આગળ વધે એટલે પરિણામ બીજી બાજુ આગળ વધે, તો પણ પગ પાછા પડે છે. એના ટાંટિયા કોઈ ખેંચતું હોય પરિણામના, એવી રીતે પ્રકૃતિ જોર ખાઈ શકતી નથી, અર્થાત પ્રકૃતિ જોર આપતી નથી. આવી પરિસ્થિતિ સમ્યક દર્શન પહેલા સ્વરૂપ નિશ્ચયના કાળમાં થાય છે. એને સ્વરૂપ નિશ્ચય ને એને ભાવ ભાષણ કહેવામાં આવે છે. વિકલ્પ કરે એને નહીં, એના ઉપરનું થોડું પછી સ્પષ્ટીકરણ દીધું છે, વિશેષ લઈશું. થેન્ક યુ.
ભગવાન.